એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા લેખક વિશે વાત કરવાના છીએ જેમણે એમ કહી શકાય કે પોતાના શબ્દોથી આખી સદીના સૌથી શક્તિશાળી સામ્રાજ્યોમાંથી એકને હચમચાવી દીધું. અલેક્ઝાન્ડર સોલ્ઝનિત્સિન.
હા, બિલકુલ. સોલ્ઝનિત્સિન એક એવું નામ જે 20મી સદીના ઇતિહાસ સાથે, સાહિત્ય સાથે અને ખાસ તો નૈતિક હિંમત સાથે જોડાયેલું છે.
બરાબર. એ માત્ર લેખક નહોતા, નહીં, ઇતિહાસકાર, સાક્ષી.
ખરું, સાક્ષી એ શબ્દ બહુ મહત્વનો છે. જેમણે સોવિયત સંઘની જે પેલી ગુલાગ પ્રણાલી હતી એની ભયાનકતા દુનિયા સામે મૂકી. એમનું જીવન જ એક આખું મહાકાવ્ય જેવું છે. સતત સંઘર્ષ સત્ય માટે, અકલ્પનીય પીડા અને છતાં એ ટકી રહ્યા.
માનવ આત્માની શક્તિનું પ્રતીક.
બરાબર. એટલે આજે આપણે એમના જીવન અને કામને સમજવાની કોશિશ કરીશું અને એ પણ જોઈશું કે આજે આટલા વર્ષો પછી પણ એ શા માટે આટલા મહત્વના છે.
તો શરૂઆત કરીએ એમના સમયથી. 1918માં જન્મ, રશિયન ક્રાંતિ અને પછી ગૃહયુદ્ધ, બહુ અંધાધૂંધીનો સમય.
હા, એમનું જીવન લગભગ આખા સોવિયેટ યુગને આવરી લે છે. એ સમયનું જે સાહિત્યિક વાતાવરણ હતું એ પણ સમજવા જેવું છે.
કેવું હતું એ?
એ હતો સમાજવાદી યથાર્થવાદનો જમાનો, સોશિયલિસ્ટ રિયલિઝમ. મતલબ કે કળા હોય કે સાહિત્ય, એનું હેતુ એક જ, શાસનની વિચારધારાનો પ્રચાર કરવો.
એટલે બધું સારું સારું જ બતાવવાનું.
હા, બધું ઉજળું, આશાસ્પદ, પક્ષની લાઇનમાં. ઇતિહાસ પણ પોતાની રીતે જ લખાય. આજે સત્તાવાર જૂઠાણું હતું પેલો દબાણપૂર્વકનો આશાવાદ, એની બરાબર સામે સોલ્ઝેનિત્સિનનું કામ ઊભું રહ્યું, એક મોટો નૈતિક પડકાર.
એટલે એમનું લખવું એ જ એક રીતે તો વિદ્રોહ હતો.
બિલકુલ, એક રાજકીય કૃત્ય.
પણ શું ત્યારે બીજા કોઈ નહોતા જે અલગ વિચારતા હોય, લખતા હોય?
હતા, ચોક્કસ હતા, પણ અવાજ દબાયેલો હતો. જેમ કે આન્દ્રે સખારોવ, મોટા ભૌતિકશાસ્ત્રી અને માનવ અધિકાર કાર્યકર, વારલામ શાલામોવ જેવા લેખકો હતા જે ગુલાગ વિશે લખતા હતા, પણ એ બધું ગુપ્ત રીતે.
અચ્છા.
સોલ્ઝેનિત્સિનનું મહત્વ એ છે કે એમણે આ દબાયેલા સત્યને બહાર લાવવાની હિંમત કરી, ખાસ કરીને જ્યારે ખ્રુશ્ચિયમના સમયમાં થોડી એમ કહીએ કે છૂટછાટ મળી, પેલું થો પીરિયડ.
હા, ત્યારે એમનું વન ડે પ્રકાશિત થયું હતું, નહીં?
બરાબર. પણ એ પછી તરત જ પાછું દમન શરૂ થયું, એટલે એમના કામ કાં તો સમીઝદાત એટલે કે ગુપ્ત રીતે દેશમાં જ, અથવા તમીઝદાત એટલે કે વિદેશમાં પ્રકાશિત થવા લાગ્યા.
એમને ટોલ્સ્ટોયને દોસ્તોયેવ્સ્કીના વારસદાર પણ ગણવામાં આવે છે.
હા, ગણાય છે. ખાસ કરીને જે નૈતિક ગંભીરતા છે એમના કામમાં અને જે મહાકાવ્યાત્મક વ્યાપ છે એ સંદર્ભમાં.
એમના શરૂઆતના જીવન પર આવીએ. પિતાનું મૃત્યુ એમના જન્મ પહેલાં જ, માતાએ ઉછેર્યા, ગરીબી હતી, આ બધાની અસર પડી હોય એમના પર.
ચોક્કસ પડી હોય, ગરીબી અને પેલી વર્ગશત્રુ તરીકેની શંકા, કારણ કે એમની પૃષ્ઠભૂમિ ક્રાંતિ પહેલાંની હતી. આ બધાને લીધે એક પ્રકારની સહનશીલતા આવી હોય અને કદાચ સત્તા પર એક સહજ અવિશ્વાસ પણ. અને રસપ્રદ વાત એ છે કે એમણે ભણતર ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં લીધું.
ઓ, સાહિત્યકાર અને ગણિત.
હા, અને આ જે વૈજ્ઞાનિક તાલીમ હતી એણે એમનામાં તર્ક માટે, પુરાવા માટે, ચોકસાઈ માટે એક આદર કેળવ્યો, જે પછીથી એમના લેખનમાં, ખાસ કરીને ગુલાગ આર્કિપેલેગો જેવી કૃતિમાં સ્પષ્ટ દેખાય છે.
પછી બીજું વિશ્વયુદ્ધ, એમાં તો એમણે બહાદુરી પણ બતાવી, પણ ત્યાં જ કંઈક એવું બન્યું જેણે બધું બદલી નાખ્યું.
હા, એ જ મોટો વળાંક. તેઓ તોપખાનાના કેપ્ટન હતા, બે વાર સન્માન પણ મળ્યું હતું, પણ 1945માં યુદ્ધ પૂરું થવા આવ્યું ત્યારે એમણે એક ખાનગી પત્ર લખ્યો મિત્રને. એમાં સ્ટાલિનની ટીકા હતી.
અને એ પકડાઈ ગયો.
બરાબર, પકડાઈ ગયો અને સીધી ધરપકડ. યુદ્ધનો હીરો અને સીધો રાજ્યનો દુશ્મન, 8 વર્ષ માટે ગુલાગ. બસ અહીંથી જીવન આખું બદલાઈ ગયું.
અને અહીંથી જ શરૂ થાય છે એમના જીવનનો એ તબક્કો જેણે એમના સૌથી મોટા અને મહત્વના કામને જન્મ આપ્યો, ગુલાગ. 8 વર્ષ કેવો અનુભવ હશે?
નરક જેવો જ કહી શકાય. મોસ્કોની પેલી કુખ્યાત લુબ્યાંકા જેલ, પછી અલગ અલગ લેબર કેમ્પ, એક શરાશકા નામની ખાસ જેલ હતી જ્યાં વૈજ્ઞાનિક કેદીઓ પાસે સંશોધન કરાવતા, એના પરથી એમને ધ ફર્સ્ટ સર્કલ લખી.
અચ્છા.
અને કઝાખિસ્તાનમાં એકી બસ્ટુઝનો કેમ્પ, જ્યાં એકદમ સખત મજૂરી. એ અનુભવ પરથી વન ડે ઇન ધ લાઈફ ઓફ ઇવાન ડેનિસોવિચ આવે. આ 8 વર્ષમાં એમણે સોવિયત સિસ્ટમને અંદરથી જોઈ, એની ક્રૂરતા અનુભવી.
અને છૂટ્યા પછી પણ મુશ્કેલીઓ ઓછી નહોતી. દેશ નિકાલ, કેન્સર.
હા, ખરેખર 1953માં સ્ટાલિનના મૃત્યુના દિવસે જ જેલમાંથી છૂટ્યા, પણ સીધા કઝાખિસ્તાનમાં શાશ્વત દેશ નિકાલમાં મોકલી દીધા. ત્યાં શિક્ષક તરીકે કામ કર્યું અને છુપી રીતે લખવાનું શરૂ કર્યું. પછી કેન્સર થયું પેટનું. એ અનુભવ કેન્સર વોર્ડનો આધાર બન્યો, પણ ચમત્કાર જેવું થયું, એ બચી ગયા.
હા,
અને આ બચી જવાને એમણે એક જાણે દૈવી સંકેત માન્યો કે મારે જીવવાનું છે, લાખો લોકો માટે બોલવા માટે જેમનો અવાજ દબાવી દેવાયો છે. આ અનુભવે એમને એક નૈતિક બળ આપ્યું.
અને પછી 1962 આવ્યું. વન ડે ઇન ધ લાઈફ ઓફ ઇવાન ડેનિસોવિચ પ્રકાશિત થયું. એ તો બહુ મોટી વાત બની હશે ને?
અભૂતપૂર્વ. તમે વિચારો, ખ્રુશ્ચેવ પોતે એને મંજૂરી આપે અને નોવી મીર જેવા મોટા મેગેઝિનમાં છપાય. વર્ષોથી જે ગુલાગ વિશે મૌન સેવાયેલું એકદમ તૂટી ગયું. પહેલી વાર આટલી સ્પષ્ટતાથી સત્તાવાર રીતે વાત બહાર આવી. સોલ્ઝનિત્સિન રાતોરાત હીરો બની ગયા, દેશમાં અને દુનિયામાં.
જાણે સત્યનો પવન ફૂંકાયો હોય એવું લાગ્યું હશે.
બરાબર. પણ એ પવન લાંબો ટક્યો નહીં.
કેમ?
ખ્રુશ્ચેવ ગયા અને રાજકીય માહોલ ફરી કડક થઈ ગયો. સોલ્ઝનિત્સિન પર પાછા પ્રતિબંધો, સાહિત્ય જગતમાંથી એક રીતે બહિષ્કાર, કેજીબીની નજર સતત એમના પર.
અને આ બધા વચ્ચે એમને નોબેલ પ્રાઇઝ મળ્યું 1970માં.
હા, પણ એ લેવા સ્ટોકહોમ ન ગયા. ડર હતો કે પાછા નહીં આવવા દે. અને પછી આવ્યું 1973. પેરિસમાં ધ ગુલાગ આર્કિપેલેગો છપાયો અને એ છેલ્લું કારણ બન્યું. 1974માં એમની નાગરિકતા છીનવી લીધી અને બળજબરીથી દેશની બહાર કાઢી મૂક્યા. દેશ નિકાલ.
20 વર્ષનો દેશ નિકાલ, મોટો ભાગ અમેરિકામાં, વોરમોન્ટમાં, લગભગ એકાંત જેવું જીવન. અને છેક 1994માં સોવિયત સંઘ તૂટી ગયું. એ પછી એ રશિયા પાછા ફર્યા. શું જીવનકથા છે, અદ્ભુત.
હવે એમના મુખ્ય કામો પર આવીએ. વન ડે એ તો શરૂઆત હતી, જેણે મૌન તોડ્યો. એની શૈલી કેવી હતી?
એની શૈલી એકદમ સંયમિત છે, ક્યાંય ભાવુકતા નહીં. બસ એક સામાન્ય કેદી છે, ઇવાન ડેનિસોવિચ. એનો એક દિવસ, સવારથી રાત સુધી, ઠંડી, ભૂખ, કામ, નાના નાના નિયમો, અને એ બધા વચ્ચે ટકી રહેવાની, પોતાનું માન જાળવી રાખવાની કોશિશ, એની આ સાદગી જ એને બહુ શક્તિશાળી બનાવે છે.
પછી ધ ફર્સ્ટ સર્કલ અને કેન્સર વોર્ડ, આ પણ એ જ સમયગાળામાં લખાયા હતા?
હા, લખાયા લગભગ ત્યારે જ, પણ પ્રકાશિત પાછળથી થયા, વિદેશમાં. આ બંને પુસ્તકો વધુ જટિલ છે. ધ ફર્સ્ટ સર્કલ પેલી શરાશકા જેલના બુદ્ધિજીવી કેદીઓ વિશે છે. એમની નૈતિક મૂંઝવણો, સત્તા સાથેના સમાધાનો, એમની જવાબદારીઓ. અહીં એમની પેલી બહુસ્વરી શૈલી દેખાય છે, ઘણા પાત્રોના દ્રષ્ટિકોણ એકસાથે આવે.
અને કેન્સર વોર્ડ?
કેન્સર વોર્ડમાં હોસ્પિટલ જાણે આખા સોવિયત સમાજનું નાનું રૂપ બની જાય છે. શારીરિક બીમારી અને રાજ્યની નૈતિક બીમારી જાણે એકબીજાનું પ્રતિબિંબ હોય. મૃત્યુ, પીડા, પ્રેમ, શ્રદ્ધા, બહુ ગહન વિષયો છે એમાં.
અને પછી આવે છે એમનું સૌથી મોટું કામ, ધ ગુલાગ આર્કિપેલેગો. તમે એને સાહિત્યિક તપાસનો પ્રયોગ કયો હતો, એ શું છે?
હા, એ એમનું મેગ્નમ ઓપસ કહી શકાય, 3 ભાગમાં. એને તમે કોઈ એક ખાનામાં ન મૂકી શકો. એ ઇતિહાસ નથી, નવલકથા નથી, સંસ્મરણ નથી, પણ આ બધું જ છે.
એટલે
એમણે પોતાના અનુભવો લીધા, બીજા 227 કેદીઓ જે બચી ગયા હતા એમની વાતો લીધી, ઐતિહાસિક દસ્તાવેજો ભેગા કર્યા, ગુપ્ત પોલીસના રેકોર્ડ્સનો અભ્યાસ કર્યો, અને આ બધાને ભેળવીને એમણે આખી ગુલાગ સિસ્ટમનો એક નકશો બનાવ્યો. એની શરૂઆત ક્યાંથી થઈ, એ કેવી રીતે ફેલાઈ, એની કાર્યપદ્ધતિ શું હતી, એમાં કેવા અત્યાચારો થતા હતા, લાખો લોકો પર એની શું અસર થઈ. આ પુસ્તક ખાલી માહિતી નથી, એક નૈતિક આરોપનામું છે.
અને એની અસર કેવી પડી?
જબરદસ્ત, ખાસ કરીને પશ્ચિમમાં. ઘણા બુદ્ધિજીવીઓ જેમને હજુ સોવિયત સિસ્ટમ વિશે થોડો ભ્રમ હતો, એમની આંખો ખુલી ગઈ. ગુલાગ શબ્દ દુનિયાભરમાં જાણીતો થઈ ગયો. એમ કહી શકાય કે આ પુસ્તકે સોવિયત સંઘના નૈતિક પતનમાં બહુ મોટો ભાગ ભજવ્યો.
આ સિવાય ધ રેડ વ્હીલનો પણ ઉલ્લેખ હતો.
કી શૃંખલા, રશિયન ક્રાંતિ કેમ થઈ, એના મૂળમાં શું હતું એ સમજવાનો પ્રયાસ.
ટોલ્સ્ટોયના વોર એન્ડ પીસ જેવો વ્યાપ અને મહત્વાકાંક્ષા. જો કે ગુલાગવાળા પુસ્તકો જેટલું વંચાયું નથી, પણ રશિયન ઇતિહાસને સમજવાના એમના પ્રયાસ તરીકે એ બહુ મહત્વનું છે.
તો એકંદરે સોલ્ઝેનિત્સિનનું સાહિત્યમાં મુખ્ય યોગદાન શું ગણવું?
મને લાગે છે કે સૌથી મોટું યોગદાન એ છે કે એમણે સાહિત્યને એનું જે મૂળ કામ છે, સત્ય કહેવાનું, રાષ્ટ્રની યાદદાસ્ત સાચવવાનું, એના પર પાછો વાળ્યું. બીજું, એમણે ગુલાગ આર્કિપેલેગો દ્વારા એક નવી જ સાહિત્યક વિધા, પેલી સાહિત્યક તપાસ વિકસાવી. એમણે બતાવ્યું કે ક્યારેક સત્યને ઉજાગર કરવા સાહિત્ય ઇતિહાસ કરતાં પણ વધુ શક્તિશાળી બની શકે છે.
અને એમની ભાષા, એના વિશે પણ કંઈ ખાસ હતું નહીં?
બિલકુલ. એમણે પેલી સોવિયત શાસનની સૂકી, નિર્જીવ, ઓફિશિયલ ભાષા, જેને ઓરવેલે ન્યૂ સ્પીક કહી, એનો સભાનપણે ઇનકાર કર્યો. એની જગ્યાએ એમણે જીવંત રશિયન ભાષા, જૂની કહેવતો, ગામડાની બોલીઓ, ધાર્મિક શબ્દો આ બધાને પાછા લાવ્યા. ભાષાનો આ ઉપયોગ પણ એક રાજકીય પગલું હતું.
અને કદાચ સૌથી મોટી વાત, એમણે લેખકની ભૂમિકાને જ નવી રીતે જોઈ.
ચોક્કસ. એમણે બતાવ્યું કે એક વ્યક્તિ ખાલી પોતાના અંતરાત્માના અવાજ અને શબ્દોના જોરે એક આખા દમનકારી તંત્રને પડકારી શકે છે, નૈતિક રીતે હરાવી શકે છે.
એમના વારસા પર આવીએ. ગુલાગની અસર તો જોઈ, પૂર્વ યુરોપના જે અસંતુષ્ટો હતા એમના માટે પ્રેરણા બન્યા, પણ રશિયા પાછા ફર્યા પછી એમના વિશે થોડા મતભેદ પણ થયા.
હા, એ બન્યું. રશિયા પાછા ફર્યા પછી એમનો વારસો થોડો જટિલ બન્યો. ઘણા લોકો માટે તો એ હંમેશા રાષ્ટ્રનો અંતરાત્મા જ રહ્યા, પણ એમના કેટલાક વિચારો, જેમ કે એમનો રશિયન રાષ્ટ્રવાદ અને પશ્ચિમી લોકશાહી અને ભૌતિકવાદની એમની ટીકા, એ નવા રશિયાના અમુક વર્ગોને, ખાસ કરીને ઉદારવાદીઓને બહુ ગમ્યા નહીં. છતાં એમનું મહત્વ ઓછું નથી થતું.
આજે એમના વિચારો કેટલા પ્રસ્તુત છે?
મને લાગે છે કે ખૂબ જ પ્રસ્તુત છે. જો ઇતિહાસને કેવી રીતે યાદ રાખવો, રાજકીય દમન સામે કેવી રીતે લડવું, સત્ય શું છે અને એને વળગી રહેવું કેમ જરૂરી છે, સત્તા સામે એક વ્યક્તિ શું કરી શકે, આ બધા પ્રશ્નો આજે પણ એટલા જ મહત્વના છે. દુનિયાભરમાં સોલ્ઝેનિત્સિન આપણને યાદ કરાવે છે કે સાહિત્ય ખાલી મનોરંજન નથી, એ માનવ સ્વતંત્રતા અને ગૌરવ ટકાવી રાખવાનું એક સાધન છે.
એમના કેટલાક ક્વોટ્સ બહુ ફેમસ છે. એક મને બહુ ગમે છે, ગુલાગ આર્કિપેલેગોમાંથી.
પેલું જે સારા અને ખરાબની રેખા વિશે છે.
હા, એ જ. ધીરે ધીરે મને સમજાયું કે સારા અને ખરાબને અલગ પાડતી રેખા રાજ્યોમાંથી કે વર્ગો વચ્ચેથી કે રાજકીય પક્ષો વચ્ચેથી પણ પસાર થતી નથી, પરંતુ તે દરેક માનવ હૃદયમાંથી અને તમામ માનવ હૃદયોમાંથી પસાર થાય છે.
ખૂબ શક્તિશાળી વાત છે. અનિષ્ટ માટે કોઈ એક જૂથ કે વિચારધારાને જવાબદાર ઠેરવી દેવાની વૃત્તિનો આમાં ઇનકાર છે. નૈતિક સંઘર્ષ તો દરેક વ્યક્તિની અંદર ચાલે છે.
બીજું એક છે જે સાંભળીને થોડો આંચકો લાગે. ધન્ય છે જેલ મારા જીવનમાં હોવા બદલ. આનો શું મતલબ?
આ એમની આધ્યાત્મિક દ્રષ્ટિ બતાવે છે. જેલના અનુભવને એ ખાલી સજા કે પીડા તરીકે નથી જોતા, પણ એક કસોટી તરીકે જુએ છે, જેણે એમના આત્માને ઘડ્યો, જીવનને નવો અર્થ આપ્યો, એમને પોતાનું મિશન સમજાવ્યું, પીડામાંથી પરિવર્તન.
અને પેલું સૂત્ર, અસત્યના આધારે જીવવું નહીં. Live not by lies.
હા, આ એક વ્યક્તિગત જવાબદારીનું આહ્વાન છે. સોલ્ઝેનિત્સિન માનતા હતા કે મોટાભાગના દમનકારી શાસનો એટલે ટકે છે કારણ કે સામાન્ય લોકો ચૂપ રહે છે, જૂઠાણામાં ભાગીદાર બને છે, ડરથી કે સગવડ ખાતર. જો પૂરતા લોકો વ્યક્તિગત રીતે ના પાડે, જૂઠાણાનો અસ્વીકાર કરે, તો શાસન નબળું પડી જાય. શરૂઆત પોતાનાથી કરવાની છે.
અને નોબેલ વ્યાખ્યાનમાં કહ્યું હતું, હિંસા માત્ર જૂઠાણા દ્વારા જ છુપાવી શકાય છે અને જૂઠાણું માત્ર હિંસા દ્વારા જ જાળવી શકાય છે.
બરાબર. હિંસા અને અસત્યનો આ સંબંધ અતૂટ છે. દમનકારી શાસનોને ટકવા માટે બંને જોઈએ. સત્ય બહાર આવે તો હિંસા ખુલ્લી પડી જાય અને હિંસાનો ડર લોકોને સત્ય બોલતા રોકે. એકબીજા પર આધારિત છે.
થોડી ઓછી જાણીતી વાતો લઈએ, જેમ કે એ નોબેલ લેવા નહોતા ગયા.
હા, એમને ડર હતો કે જો એ સ્વીડન જશે તો સોવિયત સરકાર પાછા નહીં આવવા દે, એટલે એમને પુરસ્કાર તો સ્વીકાર્યો પણ ત્યાં ગયા નહીં.
અને વર્મોન્ટમાં લગભગ 20 વર્ષ એકાંતમાં.
હા, પ્રસિદ્ધિથી દૂર, પરિવાર સાથે અને મુખ્યત્વે લખવાનું કામ કર્યું, ખાસ કરીને ધ રેડ વ્હીલ પર. પશ્ચિમી સમાજથી પણ થોડા દૂર જ રહ્યા.
અને છેલ્લે એ કેવી વક્રતા કહેવાય કે 2007માં જે માણસને એક સમયે દેશદ્રોહી કહેવાયા હતા એમને રશિયાનો સૌથી મોટો નાગરિક પુરસ્કાર સ્ટેટ પ્રાઇઝ રાષ્ટ્રપતિ પુતિન દ્વારા મળ્યો.
ઇતિહાસ આવો જ હોય છે. એ એક રીતે એમનું સત્તાવાર પુનઃસ્થાપન હતું. રાષ્ટ્રે એમના મહત્વનો સ્વીકાર કર્યો, ભલે એમના કેટલાક વિચારો આજે પણ ચર્ચાસ્પદ હોય.
આખી વાતચીત પછી એક સવાલ મનમાં આવે છે. સોલ્ઝેનિત્સિને જે કર્યું, એક માણસે પોતાની નૈતિક તાકાત અને શબ્દોથી આખા સામ્રાજ્યને પડકાર્યું, શું એવું આજે પણ શક્ય છે? શું એક વ્યક્તિની સત્ય માટેની નિષ્ઠા આજે પણ એટલી અસરકારક બની શકે?
આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. અને આજના સંદર્ભમાં જોઈએ તો આપણો યુગ તો માહિતીના વિસ્ફોટનો છે. સત્ય પોતે જ ઘણીવાર સાપેક્ષ બની જાય છે. ફેક ન્યૂઝ, પોસ્ટ ટ્રુથ આવા શબ્દો રોજ સાંભળવા મળે છે. આવા સમયમાં સોલ્ઝેનિત્સિનનું પેલું સૂત્ર, અસત્યના આધારે જીવવું નહીં, એનો આપણા માટે શું અર્થ થાય? કેવી રીતે આપણે આપણા રોજિંદા જીવનમાં સત્ય અને પ્રમાણિકતાને પકડી રાખી શકીએ? આ એક પ્રશ્ન છે જે કદાચ આપણે સૌએ વિચારવો રહ્યો.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.